पापने ही कोई सूत्र भाषण जीसियो उन्मार्ग ने देश ना करसो अने सन्मार्ग नो नाश न करसो एकांते एम कहे छे के व्रत तप भक्ति जप कई जरूर नथी अनंत वार करी परम कृपाळु देवे क्यों के ए पण लक्ष्मालो के आ क्रिया वगर जागृति आवे तेम नथी कहनार पण ए छे तमने गमती वात लक्ष्मालो ने न गमती वात छोड़ी उड़ाड़ी दो ए न चाले नानी साथे खेल न करो ઉન્માર્ગની દેશના અને સન્માર્ગનો નાશ ન કરશો રાતના 12 વાગ્યા હોય
90
પેજ નંબર રાતના 12 વાગ્યા હોય અને હોટલમાં જઈ જલેબી ફાફડા ખાતો હોય કોઈ પૂછે કે તે કહે છે કે આત્મા ક્યાં ખાય છે સાક્ષી ભાવે ખાવામાં વાંધો નહીં શંકરાચાર્યજી જીવનમાં ઘટના ઘટી સાચી હોય કે ખોટી બહુ ખબર નથી એમ કહેવાય છે કે દારૂના પીઠા ઉપર ગયા પ્યાલી પીધી અને પીવા બેઠા બધાએ પીધી પછી લુહારની એક દુકાન આવી ત્યાં શીશું ઉકળતું હતું ઓલાને કહ્યું લાવ ગ્લાસ ભરીને અને શીશેને કહ્યું કે તમે પણ પીઓ ના બાપજી આ નહીં ઓલું સારું લાગતું હતું આ નથી લાગતું આ ઘટના ઘટી કે નહીં તે ખબર નથી પણ તેનો ભાવ સમજવા જેવો છે વાત એક જ કરવી છે કોઈ પણ મહત્વના સિદ્ધાંતનો પોતાની વૃત્તિના પોષણ અર્થે ઉપયોગ કરશો નહીં 28 વર્ષના ટોડરમલજી કહે છે કે અપની વૃત્તિ અખિલ રખ કે જીના હૈ ઔર ઓરો કો કર્મ કી વજહ સે એ ભોગના પડતા હૈ એસા સાહુકાર મત બનો કોણ ખાય છે તો દેહ ખાય છે દેહ જુદો અને આત્મા જુદો છે તે ફાફડા ખાવા માટે સિદ્ધાંતોએ કદી પણ ગેરઉપયોગ કે દુરુપયોગ ન કર્યો હિંસા એ પાપ છે અસત્ય એ પાપ છે પણ વિપર્યાસ બુદ્ધિ જેવું નહીં ઉત્સૂત્ર પ્રરૂપણા એ સૌથી મોટું પાપ છે અનુભવી પુરુષ આનંદગંજીએ અટલ ઊંડાણમાં ડૂબકી મારીને કહ્યું છે કે સુધાત્મા રમતા રમતા એમણે કહ્યું કે પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો ધર્મ નહીં કોઈ જગત સૂત્ર સરીકો
આ ભાવ જીસ પ્રકાર છે નિયત ભાવ એટલે દ્રવ્ય અર્થ વસ્તુ જે પ્રકારે નિયત છે ઉસે અન્ય રૂપ સે માનના અન્ય રૂપ સે કહના ઉસે વિપર્યાસ બુદ્ધિ કરતે ચીપના કટાક કટકાને ચાંદીનો ટુકડો કેવો અથવા તો ખોટાને સાચું મનાવું દાખલા તરીકે 500 રૂપિયાની ખોટા રૂ નંબરવાળી નોટને સાચી જાણી લેવી કે દેવી આ બધી વિપર્યાસ બુદ્ધિ કર્મ તંત્રની ચર્ચાનો પ્રારંભ કરતા પહેલા મહત્વની વાત એ છે કે વિપર્યાસ બુદ્ધિથી ચેતીને ચાલશે વિપર્યાસ બુદ્ધિ ગઈ તો હવે લીલી ઝંડી છે મહત્વની વાત વિપર્યાસ બુદ્ધિને ટાળવાની છે આ વિપર્યાસ બુદ્ધિ તેનું નામ મિથ્યાત્વ આ વિપરીત બુદ્ધિનું નામ દર્શનમાં આ વિપરીત બુદ્ધિનું નામ અજ્ઞાન લોકો પૂછે છે કે મિથ્યાત્વ કોને કહેવાય અને કિનારા એમ કહે છે કે આ બાજુના દેરાસરમાં જઈશ તો તેનું નામ મિથ્યાત્વ આ અચળ ગતનું છે ગયો તો ગયો સમજે ગયો તો મર્યો સમજે આ મિથ્યાત્વ ઘર ઘરની વ્યાખ્યા હાથ નથી જોડતો પાપ લાગે તમે સાધુ મહારાજ છો પણ કઈ તિથિના છો ઉપાશ્રયમાં ઉતરવાનો જે વિપરીત બુદ્ધિ વિપરીત બુદ્ધિ એ મિથ્યાત્વ છે તમે માનો તે મિથ્યાત્વ સંકિત્વ પણ ઘર ઘરનું અને મિથ્યાત્વ પણ ઘર ઘરનું આવી વિપર્યાસ બુદ્ધિ તેને કહેવાય છે મિથ્યાત્વ તેને કહેવાય છે દર્શન વિપર્યાસ બુદ્ધિ વિપરીત બુદ્ધિ દર્શનમાં મિથ્યાત્વ અજ્ઞાન ઊંધી માન્યતા વિરુદ્ધ માન્યતા આ બધા એકાર્થી શબ્દો છે આ વિપર્યાસ બુદ્ધિ દૂર થયા સિવાય તત્વ જેમ છે તેમ સમજાશે નહીં કંઈ ખ્યાલમાં આવે છે તત્વને જેમ છે એમ સમજવું હશે તો વિપરીત બુદ્ધિ દૂર કરવી પડશે સંકિત લેવું સરળ પડશે તત્વ સમજવું કઠિન નથી પણ વિપરીત બુદ્ધિ તત્વ સમજવા દેતી નથી સત્ય માનવું અઘરું નથી પણ વિપરીત બુદ્ધિ સત્યને ગૂંચવી નાખે છે આ વિપરીત અને વિપર્યાસ બુદ્ધિ કરી 103મી ગાથાને સમજવા પ્રયત્ન કરજો
મૂળ કરતા પ્રસ્તાવના લાંબી થઈ પણ ઉપાય નથી કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8 તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ આ ગાથાને સમજવા માટે વિપર્યાસ બુદ્ધિ દૂર કરવી તે સૂત્ર માસ્ટર કી સમાન છે. કઈ ચાવી ક્યાં લગાડવી તે સમજાવું સમજવું પડે, નહીતર ચાવી પણ બગડે અને તાળું પણ બગડે. તમે પરાણે ચાવી નાખો છો અને પછી બૂમ પાડો છો, આપણી હાલત આવી છે. તો જીસ સમય જીવ જૈસે ભાવ કરતા હૈ વહ ઉસ સમય હી વૈસે હી શુભ અશુભ કર્મો કા બંધ કરતા હૈ. 45 લાખ ગાથાઓનું મૂળ આ છે. ભાવ નથી કરતા ત્યાં સુધી પૂરી સ્વતંત્રતા છે. તમારા અધિકારની વાત છે, પરંતુ તમે તો કહેશો કે શું કરું, મારે ક્રોધ કરવો ન હતો પણ થઈ ગયો. એમ નથી, તે ક્રોધ કર્યો માટે થયો, કરવો નહોતો અને થઈ ગયો તે કેવી વાત કહેવાય. દોષ પોતાનો છે, બીજાનો નથી. મોટર કારમાં બેસો અને સ્ટીયરિંગ તમારા હાથમાં છે તો તમારે નક્કી કરવાનું છે કે કઈ દિશામાં કે કઈ જગ્યાએ જવું છે. તમે કહેશો ગાડી આ જગ્યાએ જવાની ના પાડે છે, તો આ વાત કઈ બેસતી નથી. ગાડી તો સાધન છે. પૂતગલ દ્રવ્યોનો અંતિમ વિશેષ પરમાણુ છે. પરમાણુનો વિભાજન ન થાય તેમ કાળનો અંતિમ વિષય સમય, પછી તેનું વિભાજન ન થાય. આંખ ઉઘાડીએ ને બંધ કરીએ. નાનીને પૂછો છો કે કેટલો કાળ થયો. નાની કહે છે કે અસંખ્ય સમય. આઇન્સ્ટાઈન કહે છે કે સૂર્યના કિરણ ધરતી ઉપર આવે છે તો 186,000 માઇલની યાત્રા 1 સેકન્ડમાં કરીને આવે છે. તો પહેલા ઇંચનો પ્રવાસ કેટલી સેકન્ડમાં થયો હશે. આ સૂક્ષ્મ વિભાજન થયું. જે જે સમયે જીવ અંદર જે જે પ્રકારનો ભાવ કરે છે તે સમયે તે શુભાશુભ કર્મ બાંધે છે. તે કર્મ ભોગવવાનો સમય વધારેમાં વધારે 70 કરોડા કોડી સાગરો પામશે. બહુ મોંઘો સોદો થયો. એક સમયમાં આ ભાવ થયો અને તેને ભોગવવાનો કાળ 70 કરોડા કોડી સાગરો પામ. આ તાકાત કર્મની નહીં માનતા, પણ આ તાકાત તમારા ભાવની છે. ખ્યાલમાં આવે છે? કર્મો તો એમ કહે છે કે તમે ભાવ કરવાનું શરૂ કરો એટલે અમે અમારું કામ ચાલુ કરીએ છીએ. તેની પહેલાં અમારું કામ ચાલુ થતું નથી. સૈનિકો ઊભા હોય અને સેનાપતિ પણ ઊભો હોય, સેનાપતિએ ટેન્શન એમ કહે એટલે એકદમ પૂતળા થઈ જાય અને પછી કહે લેફ્ટ રાઈટ ક્વિક માર્ચ, લેફ્ટ તો લેફ્ટ અને રાઈટ તો રાઈટ જ પગ ઉપડે. તમે જુઓ તો ખરા, આ કર્મો એમ કહે છે કે અમારું કામ તમારા ભાવ પછી જ ચાલુ થાય છે. સમજ્યા છો?
બહુ મોંઘી બજાર છે. હીરા માણેક તો કરોડો રૂપિયામાં મળે. આ કરોડોની વાત નહીં, વાત જ નહીં, સાગરો અને કોડાકોડીની વાત. જીવ જે સમયે જેવા ભાવ છે કરે છે, અજ્ઞાનમાં કરે, સમજીને કરે, વગર સમજીને કરે, જાણીને જાણ્યા વગર કરે. હું દિલગીર છું એમ કહે, એટલું કહેવાથી કામ પતતું નથી. જો પતતું હોત તો આપણા કરતા આપણે કરતા જ રહે, પણ રચના થઈ ક્યાં? એ આ ફેક્ટરી જુઓ, આ સમયે આ ભાવ થયો અને એ સમયે થયો એ જ કર્મનો બંધ થઈ ગયો અને એ સમયે નીચની નિયતિ ક્યાં જન્મવાનું છે, ક્યાં જવાનું છે, ક્યાં ભોગવવાનું છે, કેવી રીતે ભોગવશે, શરીર ક્યાં મળશે, કેટલો સમય રહેશે, કર્યો ઉદયમાં આવ્યા પછી કેટલો ટાઈમ કર્મોને ફળ ભોગવવા પડશે, કોની કોની હાજરી હશે. એક સમયમાં આ ફેક્ટરી બધું નક્કી થઈ જાય છે. માટે જાગો, હરપલ જાગો, પ્રત્યેક સમયે શુભ કે અશુભ કર્મનો સંસાર બે પાયા ઉપર ચાલે છે, શુભ કર્મ અને અશુભ કર્મ. જેને તમે શુભ કહો છો તે શુભ કર્મ ફળ છે અને જેને તમે દુઃખ કહો છો તે અશુભ કર્મનું ફળ છે. આ બે કાર્યો શુભ અને અશુભ તમારા ભાવથી ટ્રાન્સફર થઈ જાય છે અને આ ભાવ તમે એક સમયમાં કરો છો. હવે તમને ખબર પડી કે તમે કેટલા જબરા છો, તમારામાંથી કેટલી તાકાત છે. આ બધું તમે કરી શકો છો. કરી ફરી પુનરાવર્તન કરીએ છીએ. જીવ જીવ સમયે જૈસા ભાવ કરતા હૈ વહ ઉસ સમયે શુભ અશુભ કર્મ કા બંધ કરતા હૈ. જે સમયે ભાવ કરે છે એ સમયે બીજે સમયે નહીં. આ ભાવ જુદો, રચના જુદી તેમ નથી. બાંધેલા કર્મના ભાગ પણ પડશે. ક્યાં ભાગ? જ્ઞાનીવર્ણીય, દર્શનવર્ણીય,
વગેરે ભાગલા પડશે. આ વાત તો વેચણી થઈ, મૂળ મૂડી તો તમે મેળવો છો, તેમાંથી મોટાનું અને નાનાનું આ વસ્લાનું વગેરે તમે ભાગ પાડો છો, અને એક સમયમાં ભાવ થાય એ ભાવ પ્રમાણે એ સમય શુભ અશુભનો બંધ થાય છે, અને તે માટે ભાવની મૂડી તમારી પાસે છે.
શુભની ધારા અને અશુભની ધારા આ સંસારનું મૂળ છે. દેવગતિ અને મનુષ્યગતિ એ શુભનું પરિણામ, અશુભનું પરિણામ નરક ગતિ અને તિર્યંજ ગતિ. શુભ કર્મો શુભ રીતે અને અશુભ કર્મો અશુભ રીતે ભોગવવા પડે છે. ટૂંકમાં અશુભ કર્મ ભોગવતી વખતે અશાતા હોય અને શુભ કર્મ ભોગવતી વખતે શાતા હોય. બેલેન્સમાં અશુભ કર્મો હશે તો એ કર્મો અશાતા આપ્યા વગર રહેશે નહીં. લોકો કહે છે કે આ દુઃખ થાય છે તો જંતર મંતર દોરા ધાગા કરીએ. આવા લોકો પણ દુનિયામાં છે. કાશીથી મહારાજ આવ્યા છે, તેને હનુમાનજી સાક્ષાત પ્રસંગ છે. તે તમામ દુઃખોને દૂર કરે છે. દીકરા ન હોય તેને દીકરા પણ આપે છે, પૈસા ન હોય તેને પૈસા મળે છે. અહીં બધા લાઈન લગાડે છે. મહારાજને કહેવું જોઈએ કે તમે કમાણી કરવા મુંબઈ આવ્યા શું કામ, કાશીમાં જ રહો ને. તમે ભગવાનને કહો છો કે મારા જન્મ મરણ ટાળો, પણ પ્રભુ કહે છે દીકરા તારી પાસે શુભાશુભ કર્મો પડ્યા છે, હું તને બચાવી નહીં શકું. શુભાશુભ બંને ભાવો બંધનું કારણ છે. એના માટે તત્વજ્ઞાનની પરિભાષામાં આશ્રવ શબ્દ આપ્યો. તત્વો પણ જેમ છે તેમ સમજવાની વાત કરી છે. નવ તત્વો છે, તેમાં આશ્રવ એક તત્વ છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને બંધનું કારણ છે, તેનાથી કર્મોની આવક થાય છે, તેને કહેવાય છે આશ્રવ. આ આશ્રવ તત્વથી સંસાર વધે. એક ત્રીજા નંબરનો ભાવ છે, તે શુદ્ધ ભાવ છે. તે માત્ર શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ, શુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ, શુદ્ધ આત્મસ્વરૂપમાં લીનતા, શુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મયતા, જાગૃત અવસ્થા. આ અવસ્થામાં કોઈ કંપન નથી, કોઈ ધ્રુજારી નથી, કોઈ ભાવ નથી, રાગ દ્વેષ નથી, ક્રોધ કે ક્ષમા નથી, પુણ્ય કે પાપ નથી, કોઈ જાતના ભાવ નથી, માત્ર આત્મસ્વરૂપમાં રમણતા છે. પરમ પારિમાણિક ભાવમાં જ રમણતા છે. સમગ્રપણે જ્ઞાન જ્ઞેયોમાંથી છૂટું પડીને જ્ઞાતામાં ઠર્યું છે એવી જે અવસ્થા, તેને કહેવાય છે શુદ્ધ ભાવ. એ શુદ્ધ ભાવમાં બંધન થતું નથી, કર્મનું કારખાનું બંધ થાય છે, આને કહેવાય છે અબંધક દશા. અને આવી અબંધક દશા અપ્રમત ભાવમાં પ્રાપ્ત થાય. અપ્રમત ભાવ હોય ત્યાં ધ્યાનની દશા હોય, અને જ્યાં ધ્યાનની દશા હોય ત્યાં નિજ સ્વભાવે રમતો હોય, પોતાના સ્વરૂપમાં રમણતા કરતો હોય, ત્યાં કર્મનો બંધ નહીં, કર્મની ફેક્ટરી નહીં. તમે હશો પણ ત્યાં કર્મનો બંધ નહીં હોય, કારણ કે શુભાશુભ ભાવ બંધ થઈ ગયા, ફક્ત રહ્યો શુદ્ધ ભાવ. તમે જ રહ્યા, તમે જ રહ્યા, અને તમારી ચેતના તમારામાં જ ફરે. આપણે ઘેર આપણે આવી ગયા, અપને ઘર મેં અપના રાજ, નિજ ઘર મેં હે પ્રભુતા તેરી, પરસંગ નીચ.
ત્યાં ભાવ નથી, વિકલ્પ નથી, વિકાર વિકાર વિભાવ કે રાગ દ્વેષ નથી, વિપરીત બુદ્ધિ નથી, વિકૃતિ નથી. એટલે એમ કહે છે કે કર્મતંત્ર નથી, ઉત્પાદન નથી. ઉત્પાદન બંધ હોય તેવી અવસ્થાને સંવર કહે છે, અને સંવરની સાથે એક બીજી પ્રક્રિયા થાય છે. ઉત્પાદન તો બંધ થયું, પણ પહેલાં જે ભેગું કર્યું છે તેનો નિકાલ કરવો પડે ને. નિકાલ થાય તેને નિર્જરા કહે છે. તો શું થાય? કર્મો બેલેન્સમાં ન રહે, કર્મનો ક્ષય અને મોક્ષ હાથમાં આવે એટલે સહેલો મોક્ષ છે, જરા પણ કઠિન નથી. આ મોક્ષનો પંથ છે. શુદ્ધ દેવ અવલંબન કરતા પરહરીએ પર ભાવ, આત્મ ધર્મ રમણ અનુભવતા પ્રગટે આત્મભાવ. હે આ દેવચંદ્રજી મહારાજ ગુજરાતીમાં બોલ્યા, ધન્ય છે આ સંતોને. માગધીમાં બોલ્યા. સંસ્કૃતમાં પણ બોલ્યા. પછી તેમને લાગ્યું કે સંસ્કૃત સમજનારા નહીં હોય એટલે ગુજરાતીમાં પણ બોલ્યા, અને હવે અંગ્રેજીમાં પણ બોલે છે. શુદ્ધ દેવ અવલંબન કરતા પરહરીએ પરભાવ શું થાય છે? આ વિચાર કરતા કરતા તેને વિતરાગ પરમાત્મા નજરમાં આવે છે. આ વિતરાગ પુરુષ એવો કોણ છે જેને સુખ ભાવ પણ નથી, અશુભ ભાવ પણ નથી, અને શુદ્ધ ભાવ છે અને સતત વિતરાગ ભાવ જ છે. આ વિતરાગ પુરુષનું જ અવલંબન લેવું અને વિતરાગ પુરુષને ઓળખનારા સદગુરુનું અવલંબન લેવું, આવા શુદ્ધ દેવનું અવલંબન કરતા કરતા પરભાવ કષાયો રાગ દ્વેષ છૂટી જાય, વિકલ્પો વિકારો વાસનાઓ શુભ અને અશુભ વાત છૂટી જાય, તેમનો પરિહાર થઈ જાય, પછી આત્માનો જે જ્ઞાન દર્શન ને ચારિત્રરૂપી ધર્મ છે તેમાં રમણતા કરતા કરતા અંદરથી આત્મા સ્વભાવ પ્રગટ થાય. જે અંદરમાં હતું તે બહાર આવ્યું. હવે અમને ખબર પડી કે તમે જુદા અર્થમાં કહો છો, અમે જુદા અર્થમાં કહીએ છીએ સત્ય પ્રયોગ, આત્મગુણ નિર્મળ નિપજતા ધ્યાન સમાધિ સ્વભાવે. આત્માના નિર્મળ ગુણ પ્રગટ થાય છે ધ્યાનમાં થાય અને ધ્યાન કરતા કરતા તે સ્વરૂપમાં ઠરી જાય તે સમાધિ. આવી સમાધિમાં જાય ત્યારે તેને સ્વભાવની પ્રાપ્તિ થાય. આ નિજભાવ ગઈકાલનો શબ્દ યાદ કરો. નિજભાવ પૂર્ણ અનંત સિદ્ધતા સાથી દેવચંદ્ર પદ પાવે રે સ્વામી વિનવીએ મન રંગે. પૂર્ણ આનંદ અને શુદ્ધતાનો સ્વભાવ પ્રાપ્ત કરીએ. પરમ પદની પ્રાપ્તિ જે કરે છે તે સેનાથી કરે છે? આ ક્રિયાથી થાય કરે છે. હવે એક વાત સાથે વિચાર કરીએ કે આ ભાવ અંદર થાય છે પણ કોઓપરેટિવ ફેરફાર તો અંદર હશે ને. આ જગતમાં કંઈ જ ન હોય તો ભાવ જુદો થાય. શુભ અને અશુભ ભાવ જે થાય છે જેની હાજરીમાં થાય છે તેને કહે છે નિમિત્ત. એ નિમિત્તોને શોધી લેવા પડશે. હવે પછીના સૂત્રો કર્મતંત્રના છે તેમ જોઈશું. ધન્યવાદ.
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, ભણાય તે કહું પાઠ. ચર્ચા છે કર્મના સિદ્ધાંતોને સમજવા માટેની. તો એના મુખ્ય ફોકસ છે આપણું ક્યાં? લક્ષ્ય મોહનીય કર્મ. ભલે અનંત પ્રકારના રહ્યા, એક મોહનીય કર્મ ઉપર લક્ષ આપી અને એનો ક્ષય કરવો, એને માટેનો જ આખો પુરુષાર્થ છે. આ છે ધર્મ પુરુષાર્થ. આ થાય તો એના પરિણામે જીવને મોક્ષની પ્રાપ્તિ થાય, અને એ ન થાય તો સંસાર ચાલુ રહેવાનો છે, એને આપણે રોકી નહીં શકીએ. તો એક એક વાતો આપણે ગઈકાલે પણ ઘણી વિચારી, હજુ પણ વિચારવાની ઘણી બાકી આવશે. આજની વિચારણામાં જે લીધું એમાં કર્મ બંધનનો એક વિશેષ પ્રકાર પણ બતાવ્યો. ઉન્માર્ગની દેશના ન કરશો અને સન્માર્ગનો નાશ ન કરશો. ઉન્માર્ગ અને સન્માર્ગ વિતરાગ પરમાત્માએ બોધેલા માર્ગ, એને સન્માર્ગ, અને એનાથી વિપરીત બોધ કરવો એ ઉન્માર્ગ. આ ઉન્માર્ગની દેશના કરવાથી પોતાનું અને અન્ય અનંત જીવોનું અકલ્યાણમાં એ નિમિત્તરૂપ બની જાય એવું પણ બને. કારણ કે પરંપરાથી એ ઉન્માર્ગની પરંપરા આગળ ચાલે, અને એમાં જેટલા જેટલા જીવો આવે અને જેને જેને હાનિ થાય એ બધાના દોષનું ભાજન બને. એટલે કે છે જ્ઞાનીના માર્ગ પ્રકાશવાની શક્તિ ન હોય તો કંઈ વાંધો નહીં, ચિંતા ન કરવી. ન પ્રકાશી શકો, ન એનું બહુમાન કરી શકો જ્ઞાનીનું, તો પણ વાંધો નથી. પણ ભૂલે ચૂકે એની ઉત્સુક પરિણામ ઉત્સુક પરિણામ ન થાય, ઉત્સૂત્ર ન આવે, એના વિશે કંઈ વગર વિચારી વાત ન થઈ જાય, જ્ઞાનીની વિરાજ ન થાય, એવો અંદર ભાવ પણ ન થાય અને શબ્દ પણ એવો બહાર ના આવે એની ખૂબ કાળજી લેવી પડે, બહુ જરૂરી છે. નહીં તો એવા કારણે જે કર્મબંધ થાય છે એ બહુ ભારે નિકાચિત પ્રકારનો કહીએ અથવા તો અનંતાનો બંધીનો કહીએ, પછી તો જેવી તાર તમ્યતા એ પ્રકારે એવો બંધ થાય, એ બંધમાંથી છૂટવું અતિ અતિ દુષ્કર છે. એટલે અહીંયા મારા સાહેબે પહેલી વાત એ કરી કે ઉન્માર્ગની દેશના ન કરશો અને સન્માર્ગનો નાશ ન કરશો. સન્માર્ગ જે છે એ તમે સેવો તો ભલે, ન સેવો તો ભલે, પણ કોઈ સેવતાની વચ્ચે આવશો નહીં, એ સન્માર્ગને હાનિ પહોંચે એવું કંઈ કરશો નહીં. વ્રત તપ ભક્તિ જપ કંઈ જરૂર નથી એવું એકાંતે કોઈ કહે, અનંતવાર કર્યું છે, પરમ કુરોળદેવ કહ્યું છે કે એ પણ લક્ષ્યમાં લો કે આ કર્યા વગર જાગૃતિ આવે એમ નથી, કહેનાર પણ એ જ છે, તમે ગમતી વાત લક્ષ્યમાં લો અને ન ગમતી વાત ઉડાડી દો એ ન ચાલે. જ્ઞાની સાથે ખેલ ન કરો, ઉન્માર્ગની દેશના અને સર્માર્ગનો નાશ ન કરશો, કરુણાભાવ છે. આવી સામાન્ય રીતે ઈચ્છા ન હોવા છતાં અજાણે અજાણે આવી કોઈ પણ પ્રવૃત્તિ આપણાથી થઈ શકતી એવી બધી સંભાવના છે, કારણ કે સંસારમાં આપણે બધા સંસારી જીવો નિમિત્તાધીન થઈને જીવીએ છીએ. કોઈ એવું નિમિત્ત આવે છે ત્યારે આપણે કંઈ ઉલટી ચૂસતી વાતોમાં પણ પડી જઈએ છીએ, તો એનાથી ઘણો મોટો દોષ આવે છે એ લક્ષ્ય કરાયો છે. પછી કહે છે કોઈ પણ, એમાં એ જ પારામાં નીચેની ચાર લાઈન, કોઈ પણ મહત્વના સિદ્ધાંતોનો પોતાની વૃત્તિના પોષણને અર્થે ઉપયોગ કરશો નહીં. સિદ્ધાંતો કોના સ્થાપિત કરેલા હોય? આપ્ત પુરુષના, મૂળ પુરુષના. તો કે એ સિદ્ધાંતોને પોતાની વૃત્તિને પોષણ આપવા માટે એક વખત પોતાથી પોતે કોઈ માન્યતામાં ખેંચાઈ ગયો અને એનાથી વિપરીત એવી કોઈ વાત કરી તો પછી એ જ વિપરીત વાતને સત્ય ઠેરવવા માટે થઈને સિદ્ધાંતના બીજા કેટલાક આશ્રિત આશ્રય લે અને એ વચન માત્ર શબ્દથી પકડી લે અને એ રીતે પણ જ્ઞાનીની વાતની જે છે એની સામે વિરોધ આવે એવી કોઈ પણ વાત એ થઈ જાય, કરી નાખે, તો એ પણ મોટું દોષનું કારણ છે. કરવાય કા થવું, અમે આ ઉપયોગ બહુ સમજીને પ્રવર્તે એ જરૂરી છે. અને પછી ટોડરમલજીનો એક અહીંયા લીધું છે કે એને શું કહ્યું છે, અપની વૃત્તિ અખિલ રખે જીના હૈ, પોતાની વૃત્તિ જેમ છે તેમ, અપની વૃત્તિ અખિલ રખે જીના હૈ ઓર ઓરો કો કર્મ કી વજહ સે હી ભોગના પડતા હૈ, એનું ફળ શું આવે, બીજાને એ ભોગવવું પડે છે. પોતાની વૃત્તિને પોષણ આપવા સિદ્ધાંતોનો ખોટો આશ્રય લે અને પછી બીજાને એ હાનિ કરે, આવું એસા સાવકાર મત બનના, આવો સાવકારી કરીશમાં, તારી વૃત્તિઓને પોષણ આપવા માટે તું આવા અન્ય કેટલાય જીવોને હાનિ થાય એવી પ્રવૃત્તિ કરતો નહીં, એસા સાવકાર મત બનો. કોણ ખાય છે? તો દેહ ખાય છે, દેહ જુદો અને આત્મા જુદો, તે ફાફડા ખાવા માટે. સિદ્ધાંતોનો કદી પણ ગેરઉપયોગ દુરુપયોગ ન કરશો, પોતાને મનમાં ફાવે એવો સિદ્ધાંતને વાળી ચોળી અને એ વચન કોઈને કહેવા, સમજવા, સમજાવવા, આ બધો કેટલો મોટો દોષ પડે છે, એ જીવને ખ્યાલ નથી આવતો અને એમને એની મસ્તીમાં જેને કહે છે ને આગળ કહ્યું છે ને નશો, નશો છે અંદર, એ નશામાં ભાન ભૂલે છે. હિંસા એ પાપ છે, જો ત્રણ લીટી બહુ સરસ આપે છે, હિંસા એ પાપ છે, અસત્ય એ પાપ છે, પણ વિપર્યાસ બુદ્ધિ જેવું નહીં, વિપર્યાસ બુદ્ધિ ઉલટી બુદ્ધિ એના જેવું, હિંસાનું પણ પાપ નથી, સત્ય અસત્યનું પાપ એના જેટલું નથી, વિપર્યાસ બુદ્ધિનું જેટલું છે. કારણ કે વિપર્યાસ બુદ્ધિની પછી સંતતિ ઘણી લાંબી ચાલે, ચાલ્યા જ, પછી એમાંથી નીકળવું અઘરું છે. ઉષુત્ર પર્વનો એ સૌથી મોટું પાપ છે. અનુભવી પુરુષ આનંદગીજીએ અટલ ઊંડાણમાં ડૂબકી મારીને કહ્યું, શુદ્ધાત્મા રમતા રમતા એમણે એમ કહ્યું, આત્મામાં શુદ્ધાત્મામાં રમતા રમતા એમણે એમ કહ્યું, પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીશો, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખો. જો ભાવ જીસ પ્રકારે નિયત હૈ ઉસે અન્ય રૂપસે માનના, અન્ય રૂપસે કહેના, ઉસે વિપર્યાસ બુદ્ધિ કહેતે હૈ. વિપર્યાસ બુદ્ધિ કોની, ભાવને અન્ય પ્રકારે કહેવો, જેમ છે તેમ નહીં, ઉલટો સુલટો. કાં તો પોતાને કોઈના ઉપર પ્રભાવ પાડવો હોય, કાં પોતાની કોઈ કીધેલી વાતને સત્ય ઠેરવવાનો મથામણ ચાલતી હોય, ત્યારે આવી ઉત્સુક પરૂપણા ઘણી વખત આપણને જોવા મળે છે. મોટા આગળ વધેલા વિદ્વાનો એ પણ ક્યારેક વિવેક ચૂકી જતા હોય ત્યારે આપણને એમ લાગે છે, ત્યારે આપણે બહુ સાવધાન થવું પડે. છેલ્લા નીચેના પારામાં આપ્યું, કર્મતંત્રની ચર્ચામાં પ્રારંભ કરતા પહેલા મહત્વની વાત એ છે કે વિપર્યાસ બુદ્ધિથી ચેતીને ચાલજો. વિપર્યાસ બુદ્ધિ ગઈ તો હવે લીલી ઝંડી છે, મહત્વની વાત આ વિપર્યાસ બુદ્ધિને ટાળવાની છે. આ વિપરીત બુદ્ધિ તેનું નામ મિથ્યાત્વ, આ વિપરીત બુદ્ધિનું નામ દર્શનમો, આ વિપરીત બુદ્ધિનું નામ અજ્ઞાન. લોકો પૂછે છે કે મિથ્યાત્વ કોને કહેવાય, અને કેનારા એમ કહે છે, જો કોઈ એમ પૂછે કે મિથ્યાત્વ કોને કહેવાય, ત્યારે કોઈક ડાયો માણસ એને જવાબ આપે છે. શું કહે છે, કેનારા એમ કહે છે કે આ બાજુના દેરાસરમાં જઈશ ને તો તને મિથ્યાત્વ લાગશે, એનું નામ મિથ્યાત્વ. સમજાણું, કારણ કે એ આપણા ગચ્છના નથી. દેરાસર છે પણ આપણા ગચ્છના નથી, એ અન્ય ગચ્છના છે. હા, એ ખડતરવાળા, અમે અચલવાળા. આ અને ખડતરવાળો અચલમાં જાય તો કેવડું મોટું મિથ્યાત્વ લાગે. હા, જુઓ આવી બધી ઉલટી સમજણો આપી શું કરે છે આ ઉત્સૂત્ર પરોપણા, ખ્યાલ આવે છે? કારણ કે ત્યાં બંને જગ્યાએ બિરાજમાન એક જ વિતરાગ પરમાત્મા છે, અને છતાં ઉલટી સુલટી વાત થાય છે, એને એને મિથ્યાત્વ કહે. અને લોકો જે ભલા ભળા લોકો છે એને તો બિચારાને ખબર ન પડે, એને પ્રવર્તન કરે. હવે એ પ્રવર્તન કર્યું અને જે દોષ આવ્યો એ દોષનો પણ આ નિમિત્ત કારણ બન્યો છે, એટલે આને તો એમને એ બંધાતો જ જાય, બંધાતો જ જાય, આંટા વધતા જ જાય છે. અને બીજા કેટલાય જીવોને આ રીતે એ દોષની અંદરમાં ભાજન બનવું પડે છે કારણ વગેરેના. સામે 91 પાનામાં, વિપર્યાસ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ, દર્શનમો, મિથ્યાત્વ, અજ્ઞાન, ઊંધી માન્યતા, વિરુદ્ધ માન્યતા, આ બધા એકારથી શબ્દો છે. એનો બધાનો અર્થ કયો હતો, તારતમ્ય ભેદે થોડો ઘણો ફેરફાર હોય તો પણ મૂળ અર્થ એક જ, વિપર્યાસ બુદ્ધિ, ઉલટી સમજણ. આ વિપર્યાસ બુદ્ધિ દૂર થયા સિવાય તત્વ જેમ છે તેમ સમજાશે નહીં. તત્વને જેમ તેમ જેમ છે તેમ સમજવું એ સત્પુરુષાર્થ છે, ધર્મનો પુરુષાર્થ આ છે. તત્વને જેમ છે તેમ સમજવું, એમાં ભેળસેળ નહીં ચાલે, નહીં તો પરોપણા જુદી થશે અને એનો દોષ આવશે, એ લક્ષ્યમાં લેવાનું છે. એના પછીના પારામાં કહે છે, આ ગાથાને સમજવા માટે વિપર્યાસ બુદ્ધિ દૂર કરવી તે સૂત્ર માસ્ટર કી સમાન છે. કઈ ચાવી ક્યાં લગાડવી તે સમજવું પડે, નહીતર ચાવી બગડે અને તાળું પણ બગડે. ગાથાને સમજવા માટે મહારાજ સાહેબ કહે છે કે પહેલાં સમજવા માટે આપણી બુદ્ધિની અંદરમાં વિપર્યાસપણું છે એને તજવું પડે. ભલે આપણને કંઈ જ્ઞાનની ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ અવળી મતી છે એને તો પહેલાં ઠેકાણે લાવીએ, પછી જ્ઞાનની વાત સમજાય તો ભલે, ના સમજાય તો ભલે, પણ આટલું તો પહેલું કામ કરવું પડે પાયામાં. એટલે વિપર્યાસ બુદ્ધિ પહેલાં દૂર કરવી પડે. નીચે સૌથી 3 લાઈન, જે જે સમયે જીવ અંદર જે જે પ્રકારનો ભાવ કરે છે તે સમયે તે શુભાશુભ કર્મ બાંધે છે, તે કર્મ ભોગવવાનો સમય વધારેમાં વધારે 70 કુળાકુળી સાગરો ક્રમ છે. બહુ મોંઘો શબ્દો છે, એક સમયમાં ભાવ થયો અને તેને ભોગવવાનો કાળ 70 કુળાકુળી સાગરો પમ. ભાવ એક જ સમય કર્યો, જ્ઞાનીની વિરાધનાનો ભાવ એક સમય માત્રમાં થઈ જાય કે ભગવાન આવા હોય જ નહીં. વાત કેટલી થઈ, આટલો ભાવ આવ્યો, ભગવાન આવા હોય જ નહીં. અને કે છે એ ભોગવવાનો સમય, તો કે 70 કરોડા કરોડી સાગરોપમ. અહીંયા કોઈ અંકગણિત આપણું કામ જ નહીં લાગે. હજાર લાખ કરોડ અરબ ખરબ પછી ખબર નથી, સંખ્યાત અસંખ્યાત અનંત ક્યાં લઈ જાય છે. આ એવું આ સાગરોપમ વાળું છે, 70 કરોડાપતિ સાગરોપમ. આ તાકાત કર્મની નથી, કોની છે? આ તાકાત તમારા ભાવની છે. કર્મ તો જળ છે, એની શું તાકાત? પણ જીવ ભાવ કરે છે અને એ પ્રકારે કર્મની અંદરમાં રચના થાય છે. માટે આ જીવ્યો ભાવ જે પ્રકારે કરશે એ પ્રકારે રચના થશે, પણ ફળ તો પાછા પોતાને ભોગવવા પડશે. એ ભોગવવા માટે પાછો કર્મ નામનો કોઈ પદાર્થ આવીને ભોગવી જાય એવું નથી, એ આપણે જ ભોગવ, કારણ કે ભાવ આપણા છે. ખ્યાલમાં આવે છે? કર્મ તો એમ કહે છે કે તમે ભાવ કરવાનું બંધ કરો એટલે અમારું કામ ચાલુ કરીએ, તમે ભાવ કરવાનું શરૂ કરો એટલે અમારું કામ ચાલુ, તમે પેલા અમારું કામ તેમાં એ પેલા અમારું કામ ચાલતું નથી. એટલે કોના પર જવાબદારી આવી? જીવના ઉપર. જીવ જે પ્રકારે ભાવ કરે છે એ પ્રકારે કર્મનું બંધન થાય છે, અને એક બંધન પછી એ જ રીતે સમય પાકે ઉદયમાં આવતા એને ભોગવવાની વાત આવે છે. એટલે આ આખો સંસારનો પાયો છે, આ શુભ અશુભ ભાવ ઉપર આખો સંસાર ઊભો છે. યો નીચેના પારમાં હવે એ વાત કરવી છે. ને આ સંસાર બે પાયા ઉપર ચાલે છે, શુભ કર્મ અને અશુભ કર્મ. જેને તમે સુખ કહો છો તે શુભ કર્મનું ફળ છે, અને જેને તમે દુઃખ કહો છો તે અશુભ કર્મનું ફળ છે. આ બે કર્મો શુભ અને અશુભ તમારા ભાવથી ટ્રાન્સફર થઈ જાય, અને આ ભાવ તમે એક સમયમાં કરો છો, એક સમય માત્રમાં થઈ જાય. જીવને ભાવ કરવો હોય કે અત્યારે તો આપણે ચંદ્રલોકની સફર ઉપર હમણાં પેલું યાન જવાનું છે, આપણે બુકિંગ કરાવી લઈએ, ભાવ કરતાં કેટલો સમય લાગ્યો? ચંદ્રલોક તો ક્યાં પડ્યો છે, જવાય તદી આ સાચું, અને ભાવ તો કર્યો ને. તો આવી રીતે ભાવ જીવ કેટકેટલી પ્રકારે શુભ અથવા અશુભ કંઈ ને કંઈ કરી અને કર્મબંધની પ્રવાહ પોતે જ ઊભું કરે છે આખું તંત્ર. નીચેના પારામાં શુભની ધારા અને અશુભની ધારા સંસારનું મૂળ છે. કેટલા ફરી ફરી રીતે સમજાવવા માટે છે, એને ઘણો પ્રયત્ન કર્યો. જુઓ, દેવગતિ અને મનુષ્ય ગતિ એ શુભનું પરિણામ, અશુભનું પરિણામ તે નરક ગતિ અને તિર્યન ગતિ. શુભ કર્મો શુભ રીતે અને અશુભ કર્મો અશુભ રીતે ભોગવવા પડે છે. ટૂંકમાં, અશુભ કર્મ ભોગવતી વખતે અશાતા હોય અને શુભ કર્મ ભોગવતી વખતે શાતા હોય. બેલેન્સમાં અશુભ કર્મ હશે તો એ કર્મો અશાતા આપ્યા વગર રહેશે નહીં. જ્યાં સુધી એ કર્મ સત્તામાં પડેલા છે અને ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધી એમાં થોડો ફેરફાર કરી શકાય, ના નથી, અરે એની નિજરા પણ થઈ શકે. પણ એક વખત ઉદયમાં આવ્યા પછી જ્ઞાની કહેશે કે ના, પછી તો તારું કાંઈ ચાલશે નહીં, તું ગમે તેટલું હશે તો પછી તું કાંઈ ફેરફાર નહીં કરે. એ ભગવાન મહાવીર હોય તો એક કાનમાં ખીલા ઠોકાય તો ઠોકાય, કારણ કે ઉદયમાં આવી ગયું કર્મ. હવે એની નિર્જરા ન થાય, એને ખબર નહોતી કે આની નિર્જરા થઈ શકે કે ન થઈ શકે. એવા સમર્થ પુરુષ તો શું કેમ આવું ભોગવે, ભોગવવું પડે. કાંક એમાં સિદ્ધાંત સૌને લાગુ પડે, મહાવીર હોય કે કોઈ નાનું જીવજંતુ હોય, બધાને લાગુ પડે છે, એને જ સિદ્ધાંત કહેવાય. સામે 93 પાના ઉપર બહુ સરસ પારા છે, આખા આ ગાથાના સારરૂપ વાત છે, આપણે એ સમજવા જેવી છે. તત્વો પણ જેમ છે તેમ સમજવાની વાત કરી છે. 9 તત્વો છે, તેમાં આશ્રવ એક તત્વ છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને બંધનું કારણ છે, તેનાથી કર્મોની આવક થાય છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને બંધનું કારણ છે અને એનાથી કર્મની આવક થાય છે, એને કહેવાય છે આશ્રવ. આશ્રવ શબ્દ આપણો શાસ્ત્રોક્ત પારિભાષિક શબ્દ છે, આને કહેવાય છે આશ્રવ. આ આશ્રવ તત્વથી સંસાર વધે અને એક ત્રીજા નંબરનો ભાવ છે તે શુદ્ધ ભાવ છે. તે શુદ્ધ, તે માત્ર શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ, શુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ, શુદ્ધ આત્મસ્વરૂપમાં લીનતા, શુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મયતા, જાગૃત અવસ્થા, આ અવસ્થામાં કોઈ કંપન નથી. આત્માના પ્રદેશની વાત છે કે આવી અવસ્થામાં આત્મપ્રદેશને કોઈ કંપન થતું નથી, કોઈ ધ્રુજારી નથી, કોઈ ભાવ નથી, રાગ દ્વેષ નથી, ક્રોધ કે ક્ષમા નથી, પુણ્ય કે પાપ નથી, કોઈ જાતના ભાવ નથી, માત્ર આત્મસ્વરૂપમાં રમણતા છે, કેવળ પોતાના સ્વરૂપની અંદરમાં, એની અંદરમાં જ, બહારમાં ઉપયોગ નહીં, ઉપયોગ કેવળ અંદર, અંતર્મુખ થઈ ઉપયોગ કેવળ પોતામાં, પોતાના સ્વભાવની અંદરમાં એમાં સ્થિર થઈ ગયો. હવે બહારમાં જગતમાં ગમે તે ચાલતું હશે એને હવે કર્મબંધ નહીં થાય. જ્યાં સુધી એ સ્થિતિમાં હશે ત્યાં સુધી, પાછો એ સ્થિતિમાંથી બહાર આવે અને ઉપયોગ ક્યાંય બહાર જાય અને કર્મબંધનું કારણ બને એ જ પછીની વાત છે, પણ આટલો સમય તો એને કર્મબંધ થશે નહીં. માત્ર આત્મ સ્વરૂપમાં રમણતા, પરમ પારિણામિક ભાવમાં જ રમણતા છે. સમગ્રપણે જ્ઞાન જ્ઞેયોમાંથી છૂટું પડીને જ્ઞાતામાં ઠેર્યું છે. આ વખતે શું થયું, જે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞેય જ્ઞાનની જે વાત છે એને અહીંયા વાતને અહીંયા સંદર્ભમાં પકડી છે કે જે જ્ઞાન જે છે એ જ્ઞેય તરફ ઢળતું હતું એને બદલે હવે જ્ઞાતા તરફ ઢળતું થયું. શુદ્ધ ભાવમાં આવ્યો એટલે જે જ્ઞેય તરફ ઢળતું હતું એને બદલે જ્ઞાતા તરફ ઢળી ગયું. આ અવસ્થા થઈ, જ્ઞાન જ્ઞેયોમાંથી છૂટું પડીને જ્ઞાતામાં ઠેર્યું છે એવી જે અવસ્થા તેને કહેવાય છે શુદ્ધ ભાવ. એ શુદ્ધ ભાવમાં બંધન થતું નથી, કર્મનું કારખાનું બંધ થાય, આને કહેવાય છે અબંધક દશા. અને આવી અબંધક દશા અપ્રમત ભાવમાં પ્રાપ્ત થાય. અપ્રમત ભાવ હોય ત્યાં ધ્યાનની દશા હોય, અને જ્યાં ધ્યાનની દશા હોય ત્યાં નિજ સ્વભાવ સ્વભાવે રમતો હોય, પોતાના સ્વરૂપમાં રમણતા કરતો હોય ત્યાં કર્મનો બંધ નહીં, કર્મની ફેક્ટરી નહીં. તમે હશો પણ ત્યાં કર્મનો બંધ નહીં હોય, કારણ શુભાશુભાવ બંધ થઈ ગયા, ફક્ત રહ્યો શુદ્ધ ભાવ. તમે જ રહ્યા, તમે જ રહ્યા, અને તમારી ચેતના તમારામાં જ ઠરે. આપણે ઘેર આપણે આવી ગયા, આ પોતાના ઘરની અંદરમાં નિવાસ થઈ ગયો, પોતાના ઘરની અંદરમાં પોતાના સ્થાનમાં હંમેશા સુરક્ષા હોય. આપણે કહીએ ને ભાઈ, આપણે ઘરના બારી દરવાજા બહુ એવું લાગતું હોય તો બારી દરવાજા બંધ કરી ઘરમાં શાંતિથી બેસો, આપણને લાગે છે કે આ સુરક્ષિત છે. એમ અહીંયા આ જીવાત્માએ પોતાના ઘરમાં સ્વભાવમાં સ્વરૂપમાં આ સ્થિરતા કરે પછી એને કોઈ ભય રાખવાનું કારણ નથી. જગતમાં ગમે તે ઉથલ પાથલ થાય, મેરું ડગે કે ગમે તે થાય, એને કંઈ ફેરફાર થવાનો નથી, પોતાના ભાવમાં રમણતા છે. આખો સારરૂપ કહીએ ને તો ગાથાના એની સારરૂપ આખો પેરેગ્રાફ બહુ સરસ આપ્યો છે. કર્મ બંધાવવાનું કારણ શું છે અને એ ન બાંધવા હોય તેનો ઉપાય શું છે, બંને વાતને સરસ રીતે લીધી. પોતાના સ્વરૂપમાં હોય તો કર્મબંધ નહીં થાય, સ્વરૂપની બહાર જશે તો કર્મબંધના કારણો હાજર જ છે. નીચેના પારામાં કર્મોનો ક્ષય થાય અને મોક્ષ હાથમાં આવે, હવે પરિણામ બતાવે છે. આ કર્મના ક્ષયની વાત તો કરી, પરિણામ તો કે કર્મનો ક્ષય થાય અને મોક્ષ હાથમાં આવે. આટલો સહેલો મોક્ષ છે, શું કહે છે આ મારા સાહેબ, કંઈક સમજણ વગરનું કીધું લાગે છો કે નહીં, મોક્ષ માર્ગ આટલો સહેલો, તો બધા મોક્ષે ન જાય, આપણને વિકલ્પ આવે કે નહીં. પણ સમજવાની વાત છે, આ તો જો બરાબર સમજમાં આવે તો ખરેખર આ સંસાર ઊભો કરીએ છીએ આપણે, વેઠીએ છીએ આપણે, અને બધો એને અનંત પાછી પરંપરાએ આવતા ભવના આપણે કર્મોનું અહીંયા પાછું ઉત્પાદન કરી લઈએ છીએ કે આવતા ભવમાં એ કર્મ કામ આવશે ભોગવવા માટે. આટલું બધું કામ આ આત્મા કરી શકે છે, એ આત્મા એકમાત્ર મોક્ષ પ્રાપ્ત કરવા માટેનું કામ કરતા કેમ પાછો હટે છે? કેમ કે એને એમ લાગે છે કે મોક્ષની પ્રાપ્તિ તો બહુ મુશ્કેલ છે, અને પાછા એને પ્રતિપાદન કરે એવા પાછા કેટલાક ડાયા લોકો પણ એમ કહે આ કાળ દુષ્મ છે ને આમાં મોક્ષ થાય નહીં, આ અવસરૂપિણી કાળ છે ને આ કળી કાળ, એટલે મુખને લો કૃપાળદેવે ચોકડી મારી છે એના ઉપર. આ તો હિન પુરુષાર્થ થઈ ગયો જીવનો. આવા હિન પુરુષાર્થથી જીવને બનાવવો છે? અરે તું મોક્ષનો પ્રયત્ન કર, પછી મોક્ષ આવે કે ના આવે એની ચિંતા તું ના કર. પેલા જ્ઞાનીની વાતમાં શ્રદ્ધા બેસે ને આ કરે તો એને ફળની ખબર પડે, નહીં તો એમાં ને એમાં પડ્યો રહી, આગળ જાય જ નહીં કોઈ દિવસ. છેલ્લે 94 પાનામાં 4 લીટી છે, પેલા પેરેગ્રાફની નીચેની 4 લાઈન. પર ભાવ કસાયો રાગ દ્વેષ છૂટી જાય, વિકલ્પો વિકારો વાસનાઓ શુભ અને અશુભ ભાવ છૂટી જાય, તેમનો પરિહાર થઈ જાય, પછી આત્માનો જે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી ધર્મ છે તેમાં રમણતા કરતાં કરતાં અંદરથી આત્મ સ્વભાવ પ્રગટ થાય. આત્મ સ્વભાવ અંદરથી પડેલો છે, પ્રગટ કરવાનો છે, બહારથી લાવવાનો નથી. એટલે એની કોઈ મહેનત કરવાની જરૂર નથી, એનો કોઈ એનો કોઈ વિચાર કરવાની જરૂર નથી, અંદરમાં પડેલો છે. માત્ર એક કળા છે કે એને પ્રગટ કેમ કરવો, અર્થાત એની અંદરમાં જ આપણી સ્થિતિ થાય એવી અવસ્થા કઈ રીતે ઊભી કરવી, આટલી જ વાત કરવાની છે. એને જે અંદરમાં હતું તે બહાર આવ્યું. હવે અમને ખબર પડી કે તમે જુદા અર્થમાં કહો છો, અમે જુદા અર્થમાં કહીએ છીએ. સત્ય પ્રયોગ, સત્ય પ્રયોગ કરીને મૂકી દીધું. આ પ્રયોગથી ખબર પડશે, આ વાંચવાથી સાંભળવા માત્રથી કામ નહીં થાય, આ પ્રયોગ કરવો પડશે કે મારે મારા સ્વરૂપમાં લીન થવું છે. કૃપાળદેવ દેહ ત્યાગ વખતે આજ વાત કરી ને, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, બસ એટલો બધો સાંકેતિક શબ્દો છે. આ બરાબર અંદરમાં જળાઈ જવા જોઈએ. જે કોઈએ જીવે આત્મકલ્યાણ કરવું છે એણે આ દિવસમાં એક વખત બે વખત આ શબ્દોને બરાબર યાદ કરવા જેવા છે. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાય, એમાં હું પકડાશે, મારું પકડાશે, આત્મ સ્વરૂપ પકડાશે, લીનતા પકડાશે, અને પછી એની પ્રવૃત્તિ ચાલુ થશે. એમાં જ લીનતા કરવાનો એને પહેલાં ભાવ આવશે અને પછી પ્રયોગ કરશે, અને એ પ્રયોગ કરતા જે સફળપણું છે એ મોક્ષ છે. બીજો મોક્ષ શું? બાકી મોક્ષનું સરનામું ક્યાંય નથી હો, કૃપાળદેવ આપ્યું છે એ સિવાય મોક્ષનું સરનામું ક્યાંય ગોઈતું મળે એમ નથી. ઓમ
જેટલી વાર કર્યા હોય એનું પરિણામ અચૂક મળે, આપણને ન દેખાય એ વાત જુદી છે. સિદ્ધાંત શું કહે છે? શુભનું પરિણામ શુભ ગતિ, અશુભનું પરિણામ અશુભ ગતિ. જો એને શુભનું પરિણામ હોય તો એ શુભ ગતિ એને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે કે એ જેટલી વાર નરક ગતિનું આયુષ્ય ભોગવ્યું છે એના કરતાં વિશેષ એણે દેવગતિનું આયુષ્ય ભોગવ્યું છે. મનુષ્ય ગતિથી પણ શ્રેષ્ઠ, પણ દેવગતિને દુર્લભ નથી કીધી, મનુષ્ય ગતિને દુર્લભ કીધી છે. કારણ કે શુભ ઘણી વાર કરશે, પરંતુ જે શુભમાં એને મોક્ષ માર્ગની સાધનાનો અવકાશ પ્રાપ્ત થાય એવી મનુષ્ય ગતિ, જેમાં સંસારનો નાશ કરી શકાય, દેવગતિમાં નથી થતો. સામાન્ય શુભથી પણ દેવગતિ મળી જાય, પણ મનુષ્ય ગતિ માટે તો સામાન્ય શુભ કામ નથી આવતું. આપણે જે વિચાર કરીએ છીએ, શુભ કરીએ છીએ, એ બહુ સામાન્ય પ્રકારનું છે. બધા પુણ્યના પરિણામો હોય છે, એ દેવગતિ આપશે, પણ માનવ દેહ નહીં આપે. માનવ દેહની શાસ્ત્રમાં જ્યારે વાત કરે છે ત્યારે પરમાર્થની દ્રષ્ટિએ વાત કરે છે. દુઃખ ભોગવવા માટે પણ માનવ દેહ જ છે, અશુભ કર્મનું ફળ પણ માનવ દેહ છે. આજે એવા અનાર્ય દેશ, નીચલી જાતિ, નીચ ગોત્ર, એમાં જન્મેલો મનુષ્ય શું કલ્યાણ કરે છે? પાપ બંધ કરવા સિવાય શું કરે છે? તો એના માનવ દેહનું મૂલ્ય શું? પણ જે માનવ દેહની વાત થાય છે શાસ્ત્રોમાં, એ કયા માનવ દેહની? કે જે માનવ દેહમાં એ કલ્યાણનું કારણ બને છે, એટલે એ રીતે વિચારવું જોઈએ. વિપર્યાસની વ્યાખ્યા આપી છે કે વિપર્યાસ કોને કેવો, બુદ્ધિનો વિપર્યાસ કોને કેવો? તો કે સિદ્ધાંતો જે છે એ તો અચલ છે, અટળ છે, ત્રિકાલા બાધિત છે, એ વિજ્ઞાન છે, એ કાર્યકારણના નિયમ ઉપર અધિષ્ઠિત છે. આવા સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોનો ઉપયોગ શેના માટે કરવો? પોતાની વૃત્તિના સંતોષ માટે, પોષણ માટે, વૃત્તિનું પોષણ કરવું. મને આજે પોતાની વૃત્તિના એક સિદ્ધાંત છે કે આત્મા ખાતો નથી, કારણ કે આત્મા અશરીરી છે, આત્મા અરૂપી છે, આત્માને ઇન્દ્રિયો નથી, તો આત્મા કેવી રીતે ખાય? એટલે સમયસર જે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે આત્મા જ્ઞાન સિવાય શું કરે, જ્ઞાન સિવાય આત્મા શું કરે? હવે આ એને પકડી લીધું કે આત્મા ખાતો નથી. હવે પોતાની રસવૃત્તિ એટલી બધી છે, ફાફડા ખાવા છે, હા, રાત્રે ભજીયા ખાવા બેસે, તો દરેક જગ્યાએ પોતાની જે રસવૃત્તિ છે, એક એક ઇન્દ્રિયોની, આંખની છે, કાનની છે, જીભની છે, ગંધની છે અને સ્પર્શની છે. શાસ્ત્રમાં એક વાક્ય કૃપાળુદેવે લખ્યું કે જ્ઞાની ભોગ ભોગવવા છતાં કર્મ બંધ કરતો નથી, અને એક ભોગવતો નથી છતાં અનંત કર્મો બાંધે છે. હવે આને ભોગ ભોગવવાની કામનાની વિષયની ઈચ્છા છે, એને આ વાક્યનો ઉપયોગ કર્યો. શું કર્યો? કે ભોગ ભોગવવા છતાં કંઈ બંધન થતું નથી. શું કર્યો? સિદ્ધાંત પકડો કે જુઓ જ્ઞાનીએ કહે છે, જળ કમળવત અમે તો છીએ. આ જળ કમળવત સરસ મજાનો સિદ્ધાંત છે કે કાદવમાંથી ઉત્પન્ન થાય, પાણીથી એનું પોષણ થાય, તો પણ કમળ એનાથી અલિપ્ત છે. એમ સંસારના કીચડમાં જન્મે અને સંસારના રાગ દ્વેષની વિષયોથી જેનું પોષણ થાય, એવો જ્ઞાની સંસારથી અલિપ્ત છે. એ સંસારમાં છે છતાં સંસાર એનામાં નથી. હવે આ સિદ્ધાંત તેને પકડી લીધો, જળ કમળવત જીવન. પોતાની વૃત્તિને પોષણ આપવા માટે આવા સિદ્ધાંતોનો ઉપયોગ કરવો, આને શું કહેવાય? વિપર્યાસ. વિપર્યાસ એટલે એથી કરીને ઉત્સૂત્ર પ્રરૂપણા. ઉત્સૂત્ર પ્રરૂપણા એટલે એટલે વિપરીત. સિદ્ધાંતોની સૂત્રનો જે આશય છે એ આશયથી વિપરીત પ્રરૂપણા, એને ઉન્માર્ગ કીધો. અવડે રસ્તે ચડાવી દેવા કોઈને. બનારસીદાસ એમ કહે છે કે એનેથી તું તારું તો પોષણ કરીશ તારી વૃત્તિઓનું, પણ પરિણામ તારા ઉન્માર્ગનું શું આવશે? અનેક ભોળા બાળા જીવોને તું અનંત સંસારમાં ફેંકી દઈશ. એ તો બિચારા જાણતા નથી, એને તારા ઉપર શ્રદ્ધા હશે કે ભાઈએ શાસ્ત્રો ઘણા વાંચ્યા છે એટલે એ કંઈ ખોટું કહે નહીં. હવે એના આધાર ઉપર એને ચડાવી દીધા. આજે નિશ્ચય નયના આધાર ઉપર અનેક લોકોને માર્ગ મળતો નથી, કારણ કે નિશ્ચય નયના સિદ્ધાંતવાદીઓએ પોતાની વૃત્તિના પોષણ માટે થઈને એણે સિદ્ધાંતના એવા અર્થઘટન કર્યા છે કે જેથી કરીને એ માર્ગમાં ચાલનાર અનુયાયીઓ છે એને સત્ય વસ્તુનો ખ્યાલ આવતો નથી, અને એને કારણે એ દુરાચારને પોષે છે. એને તો ઘણું બંધાય. એ તો કૃપણદેવે કહ્યું કે અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત થાય, જ્ઞાન દશા પામે ને સાધન દશાને કાંઈ પામે તેનો સંગ જે તે બુડે બહુમાય. આ જે ટોડરમલજીએ કીધું ને સાંભળનારો એ ભવમાં ડૂબે, તો કેનારો? જેની વાત સાંભળવાથી પણ જીવ ઉન્માર્ગે ચડી જાય, કેનારાને તો શું દશા થાય? એટલે આનંદગંજીએ શબ્દ પ્રયોગ કર્યો કે પાપના અનંત પ્રકાર છે, પણ ભાઈ આનાથી બીજું ઉત્કૃષ્ટ પાપ બીજું એ કંઈ નથી. પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. એક સ્તવનની કંડિકાની અંદર અવધૂત યોગી આનંદગન કેટલું જબરજસ્ત વાત મૂકે છે કે જીવનમાં ક્યારેય ઉસૂત્ર પ્રરૂપણા નહીં કરશો. તમારી વૃત્તિઓને પોષવા માટે, તમારી શિથિલતાઓને પોષવા માટે, તમારી નિર્બળતાઓને પોષવા માટે ધર્મના સિદ્ધાંતોની આડ લેશો નહીં. આવા વાક્યો ગોખી કાઢ્યા હોય શાસ્ત્રોમાંથી અને લખે કે કાંઈ ન થાય અમને તો, આત્માને તો કાંઈ થતું જ નથી, આવું કરીને તમે તો મહાપાપમાં છો જ, પણ જગતના જીવોને પણ તમે ડૂબાડવાના નિમિત્ત બનશો. કોઈને તારી શકાય તો ઠીક છે, ન તારી શકાય તો કોઈને ભવસાગરમાં બુડાડવાનું પાપ ન કરવું. ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું કોઈ પાપ નથી. અને ઉત્સૂત્ર પ્રરૂપણાનો સાદો સીધો અર્થ એ કે ધર્મના સર્વજ્ઞના વિતરાગના કહેલા સિદ્ધાંતોને પોતાની વૃત્તિને, પોતાની નિર્બળતાને, પોતાની શિથિલતાને, પોતાના મતના આગ્રહને પોષવા માટે એનો ઉપયોગ કરવો. વાત આખો ધર્મ અને એકાંતનો છે. એમાં એકાંત પકડી લેવું, એકાંત એકની દ્રષ્ટિએ ખોટું નથી, એકે નહીં પોતાની દ્રષ્ટિએ ખોટો નથી, પણ એને બીજા નહીંની અપેક્ષા ન ગણવી અને વાત કહેવી તે જૂઠ છે, તે મિથ્યાત્વ છે. એને જ્ઞાનીઓએ કહ્યું એકાંત જેવું બીજું એકેય મિથ્યાત્વ નથી. તો વાત સમજવા માટે એક ન્યાયનો એક સિદ્ધાંત છે, નહીં એ તો એ વાતને સમજવા માટે નહીં છે, પણ નહીંમાં ગૂંચવાઈ જવા માટે, આત્માનો ભૂલાવો કરવા માટે નહીં નથી. તો એ રીતે બહુ સરસ વાત મૂકી છે મુનિશ્રીએ, તો ટકોર કરી છે કે ઉન્માર્ગની પ્રરૂપણા ક્યારેય ન કરવી. સત્પુરુષોનું બહુમાન થાય તો કરવું, પણ અવજ્ઞા તો ન જ કરવી. કેટલા પાપથી બચી જઈએ, અને અત્યારે જીવ સંસારમાં જેટલા પાપ કરે છે એના કરતાં વધારે પાપ ક્યાં કરે છે? પરમાર્થમાં. દેવગુરુ ધર્મની બાબતની અંદર પોતાનું અધૂરું જ્ઞાન, પોતાની નિર્બળતા, પોતાની વિવેકહીનતા, એના કારણે જે ઉન્માર્ગની પ્રરૂપણા કરીને જે ભયંકર પાપ અને કર્મો બાંધે છે, એ તો સંસારમાંય નથી બાંધતો, વિષય કષાયમાં પણ એટલા બાંધતો નથી જેટલા અહીંયા બાંધે છે. કેટલી જાગૃતિ આપી છે એક મુમુક્ષુ માટે, એક સાધક માટે, કે ક્યારેય પણ એ નહીં કરશું સાધુ માટે. તો આજે પણ સંપ્રદાયનો આવેશ એટલો બધો હોય છે કે સાધુ સાધ્વીઓ પણ આમાંથી મુક્ત નથી. કોઈની સમજ્યા વિનાની ટીકાઓ કેટલી ભયંકર કરતા હોય, કોઈ ચરિત્રનો કોઈ અંતરદશાનો અભ્યાસ વિના પરમ કૃપાળુ દેવ માટે ફાવે એમ બોલે અને લોકોને બાધા લેવડાવે કે એના દર્શન નહીં કરશો, વચનામૃત આત્મા નહીં લેવાનું, મિથ્યાત્વ લાગે. કેટલી જગ્યાએ આવું આપણને ઘોર પાખંડ જોવા મળે છે. હવે એ આ દશાની અંદર એ બીજા કર્મો તો નથી કરતા, કેમ કે સંયમનું જીવન ગાળે છે, પણ એ કેટલા પાપ બાંધતા હશે. જ્ઞાની પુરુષોની અવજ્ઞા કરવી, એના અવર્ણવાદ બોલવા, એ કેટલા પાપ થતા હશે. એટલે કૃપાળુ દેવે એક પત્રમાં કહ્યું કે અનંતાનું બંધી સમજવા જેવું છે, સંસારમાં નહીં બંધાય, પરમાર્થમાં બંધાશે. અનંત સંસારનો અનુબંધ જીવને થાય, અને એમાં માત્ર કારણ શું? તો મોહદશા. પોતાની વૃત્તિનું પોષણ એ પણ મોહનું કારણ છે. એને પોતાની વૃત્તિના વિષયોના, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે મોહ છે, ગચ્છ પ્રત્યે મોહ છે, મત પ્રત્યે મોહ છે, પોતાના સંપ્રદાય ગુરુ, કુળ ગુરુ, ગચ્છ ગુરુ આ બધા પ્રત્યે મોહ છે. આ બધાનો સરવાળો કરશું કે ક્યાં આવીને ઊભું રહેશે? મોહમાં. આ બધા મોહના પરિણામ છે. થોડો પણ કોઈ પણ પ્રકારનો મોહ ટાળવો, થોડોક પણ મોહ ગમે તે પ્રકારનો હશે તો પણ જીવને અનંત સંસાર રઝળાવશે. અને કૃપાળુ દેવે આવી જબરજસ્ત જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત થયા પછી પણ એ સ્થિર છે, આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આવી અવસ્થા થયા પછી બીજી ગાથા લખી, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. ભાઈ, તું સમદેશમાં આવ્યો છું, સ્વભાવમાં આવ્યો છું, મનનું સ્વરૂપ પણ તે નાશ કર્યું છે, બાદ કેટલી અગાધ ભૂમિકા પ્રાપ્ત કરી છે. પણ જોજે, ક્યાંય જો પાછો મોહનો કણિયો આવી ગયો ભૂલે ચૂકે, તો ઉપજે મોહ વિકલ્પથી, એક મોહનો માત્ર વિકલ્પ થશે સમસ્ત આ સંસાર, પાછો સંસાર ઊભો થઈ જશે. અંતર્મુખ અવલોકતા. એક જ વાત મોહને ટાળવા માટે જીવે અંતર્મુખ થવું. બહિર્મુખ તરીકે જીવવાથી મોહના આશ્રયથી જીવાય છે. બહિર્મુખપણું મોહથી ચાલે છે, એ આપણા લક્ષમાં આવતું નથી. ઇન્દ્રિયોના આધારે જીવન, મનના સંકલ્પ વિકલ્પના આધારે જીવનના વ્યવહારો થાય, આ બહિર્મુખ જીવનની નિશાની છે. પણ એના કારણમાં શું છે? ઇન્દ્રિયો નથી. જ્ઞાનીઓને ઇન્દ્રિયો તો હોય જ છે, શરીર પણ હોય છે. અરિહંત પરમાત્માને પણ શરીર તો છે, ઇન્દ્રિયો પણ છે, મન પણ છે, અને છતાં અવસ્થા અબંધ છે. તો શું નથી? મોહ નથી. મોહ નથી. મોહને ટાળવો. એટલે મુનિશ્રીએ સરસ કહ્યું કે હજુ જીવને ધર્મનું સ્વરૂપ પકડાતું નથી. એને જેટલો ક્રિયાકાંડમાં રસ છે એટલો પોતાની મોહને ટાળવામાં રસ નથી. ઉલટાનો ક્રિયાકાંડમાં જ રસ છે એ મોહનીય એમાં નાખે છે. હે, એમાં મોહનીય વધારે છે. જે કરે એમાં મોહથી, આસક્તિથી, મમત્વથી, આગ્રહથી. તો મોહનીય તૂટ્યું નહીં, બાકી કર્યું. જેટલો, અને સરસ શબ્દ અહીંયા આવ્યો, ફેર મનુ મધુભાઈ તો વાંચ્યો પણ હવે લક્ષમાં કેટલો આવ્યો હશે, કે જીવ જેટલો જેટલો જ્ઞેયથી છૂટો પડે એનું જ્ઞાન, હા, હવે આ જ્ઞાન છે એ જ્ઞેય સાથે જોડાઈ ગયું છે. આખા લોકાલોકની અંદર આ જ્ઞાન છે, લોકાલોકમાં છે એટલે જ્ઞેય સાથે જોડાયેલું છે. હવે જ્ઞેય સાથે જોડાયેલું જ્ઞાન જ્ઞેય તરફ વળવાની બદલે જ્ઞાતા તરફ વળે તો મોહના પરિણામ નથી. જેટલો જ્ઞેય તરફ જાય એટલો મોહના પરિણામ રહે છે. દ્રષ્ટા દ્રશ્યથી જેટલો છૂટો પડે, દ્રશ્ય બધા એમને પ્રિય, પણ દ્રષ્ટા છે એ જેટલો એનાથી ભિન્નપણું અનુભવે કે હું એનાથી ભિન્ન છું, જેટલો હું જ્ઞાતા છું, લોકાલોકના પદાર્થોને જાણું છું રૂપી કે અરૂપી, પણ એ જ્ઞેયથી હું ભિન્ન છું. જ્ઞાતા જ્ઞેયથી જુદો પડતો જાય, દ્રષ્ટા દ્રશ્યથી જુદો પડતો જાય, અને જેમ જેમ એ ભિન્નપણામાં એને પોતાના સ્વપણાની અંદર એ સ્થિર થાય તો એને દ્રશ્ય પ્રત્યે અને જ્ઞેય પ્રત્યે મોહના પરિણામ ન થાય. જો મોહના પરિણામ થાય તો બંધ શરૂ થઈ જાય. કેમ કે જેવો એની સાથે જોડાય એટલે સરસ શબ્દ મૂક્યો છે, ભાવથી કર્મ બંધાય છે. ભાવ સ્વતંત્ર છે, ભાવ સ્વતંત્ર છે. પ્રત્યેક પદાર્થ પોતાના ભાવ પ્રમાણે જ વર્તે છે. પોતાના સ્વભાવથી વિરુદ્ધ અન્યપણે કોઈ પદાર્થ પરિણમતો નથી, અને અન્યપણે પરિણમે છે એમ માનવું તે મિથ્યાત્વ છે, કેમ કે એ સત્ય નથી. હવે જીવને આ ભાવના બે પ્રકાર છે, શુભ અને શુદ્ધ. પછી સમજાવું છું, શુભ અને અશુભ. હવે એ જ્યારે જ્ઞેય પ્રત્યે જાય છે કે દ્રશ્ય પ્રત્યે જાય છે ત્યારે જો એના તરફ જોડાયેલો રહીએ, ભિન્ન ન થાય, તો કાં એને શુભ થાય અને કાં અશુભ ભાવ થાય. હવે બંધ શરૂ થઈ ગયો, એને જ્ઞાનીઓએ આશ્રવ કીધો, શુભાશુભ શરૂ થઈ ગયા. પણ શુદ્ધ ભાવ કરવો હોય તો શું કરવું? એમાંથી પાછું ફરવું. શેમાંથી? દ્રશ્યમાંથી અને જ્ઞેયમાંથી. જે જ્ઞેય સાથે જોડાયેલો છે ત્યાં સુધી શુભાશુભની ધારા ચાલુ છે, જે દ્રશ્ય સાથે જોડાયેલો છે ત્યાં સુધી શુભાશુભની ધારા ચાલુ છે. એમાંથી છૂટો પડી ગયો, દ્રશ્યથી છૂટો પડ્યો, જ્ઞેયથી છૂટો પડ્યો, એટલે પોતાના પરમ પારિણામિક ભાવની અંદર સ્થિર થવાનું થયું, એને શુદ્ધ ભાવ કહે છે. હવે આ જે પંડિતોની ભાષા છે નિશ્ચય નહીં વાળાની, એક શુભ શુભ કરવાના જ નથી, શુદ્ધ માર્યો, શુદ્ધ માર્યો, શુદ્ધ કરો, શુદ્ધ, પણ શુદ્ધ કરવું કેવી રીતે? શુદ્ધ કરાતું જ નથી પહેલા, અશુભ અને શુભમાંથી પાછા વળવાનું છે. એ પાછા વળ્યા એ જ શુદ્ધ થયું. હવે તમે આ બધી ભાષા સાંભળજો, નિશ્ચય નહીં વાળાને વ્યાખ્યાનો એના પ્રવચનો, તો કે આ ક્રિયા નહીં કરવાની, વ્યવહાર નહીં કરવાનો. શું કામ? એ શુભ છે, એ અશુભ છે. અશુભ નહીં કરવાનો એ તો બધા કહેશે, પણ શુભ નહીં કરવાનું એ પણ કહેશે. દયા, દાન, વ્રત, આ બધા પરિણામો બધા શુભ છે, બધું ખોડી ગયું. શુભ એ પણ બંધ છે, સોનાની બેડીને, લોખંડની બેડીને કેટલું ભાષણ ચાલે, પણ આવી સૂક્ષ્મતા કે શુભ અને અશુભ જ્ઞેય અને દ્રશ્યથી થાય છે, તારે એમાંથી પાછો ફર એટલે શુદ્ધ છે. કારણ કે સ્વભાવ, પ્રત્યેક પદાર્થ પોતાના સ્વભાવ અનુસાર જ પરિણમે છે, તો આ આત્માનો સ્વભાવ પણ શુદ્ધતા તરફ જ છે, એ પરિણમશે. આ જે થયું એ ખોટું થયું, માટે શુભ અને અશુભની ધારામાંથી પાછા ફરવું એટલે શુદ્ધની ધારા સ્થાપિત થઈ જાય. શુદ્ધ નવું તત્વ નથી, શુભ અને અશુભ નવું તત્વ છે. એ જ્ઞેયના આધારે થાય, એ દ્રશ્યના આધારે થાય, પણ શુદ્ધ, શુદ્ધ તો પોતે શુદ્ધ છે જ. તો એને શું કરવું? કે તું અન્યમાં છો ત્યાંથી પાછો. જીવની ભૂલ કેટલી? પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. આ જ્ઞેયને અને દ્રશ્યને પોતાના માન્યા એ ભૂલ થઈ, અને એ ભૂલની અંદર શુભાશુભની ધારા શરૂ થઈ. પોતાને ભૂલી જવું એટલે એમાં પોતાનો શુદ્ધ ભાવ એ ગયો. 20 દોહરાની અંદર બીજો દોહરો શું બોલીએ છીએ? શુદ્ધ ભાવ મુજમાં નથી. તો તારામાં કયો ભાવ છે? શુભાશુભ છે, કારણ કે હું જગતના તમામ જ્ઞેય અને તમામ દ્રશ્ય સાથે જોડાયેલો છું, હું જોડાયેલો છું, એટલે મારામાં પ્રભુ શુદ્ધ ભાવ નથી, હું એનાથી પર નથી, જુદો નથી થઈ શકતો. સાધનાનું સૂત્ર આ છે કે પરથી જુદા થવું. કૃપાળુદેવે પત્રમાં એક વાક્ય લખ્યું છે, સરસ છેલ્લે લખ્યું છે, એમાં લખ્યું છે, સમસ્ત જગત પર ભાવ અને પર આશ્રયમાં વહ્યું જાય છે. સમસ્ત જગત, અહો આશ્ચર્ય કે સમસ્ત જગત પર ભાવ અને પર આશ્રયમાં વહ્યું જાય છે. એટલે જેમ એક નદી વહેતી હોય સમુદ્ર તરફ, એમાં સંસાર તરફ આ બધા ભાવો વયા જ જાય છે, સ્થિર નથી. એવું કોઈ આશ્રય કે અવલંબન ખરું કે એ પ્રવાહમાં તણાતા જતા રોકાવાનું થાય? તો દેવચંદ્રજી મહારાજે કહ્યું કે વિશુદ્ધ દેવનું આશ્રય લેવાથી, એનું અવલંબન લેવાથી પરભાવ પરિહરિયેજી, ગાથા આપી છે. પરભાવનું પરિહર કરવું એટલે છોડવું, દેવનું આલંબન લેવાથી જગતનું આલંબન ચૂકાઈ જશે, એ પરિહર. અને આત્મધર્મની રમણતા કરવાથી, એટલે આત્મધર્મનો આશ્રય કરવાથી શુદ્ધ ભાવ પકડાઈ જશે. આત્મધર્મનું સ્વરૂપ શું? દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્મધર્મ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, રત્નત્રય, એનો આશ્રય કરવાથી શુદ્ધ ભાવમાં સ્થિર થવાશે, અને દેવગુરુનું અવલંબન લેવાથી પરભાવમાંથી છૂટા થવાશે. પરિહરવાનું એટલે છૂટા થવાનું. કેટલી ટૂંકી વાત એક ગાથામાં દેવચંદ્રજીએ કીધી. શું આનંદગાન, શું દેવચંદ્ર, શું યશો વિજય, શું રાજચંદ્ર, એક એક આવા મહાપુરુષોએ એવા જબરજસ્ત સિદ્ધાંતો, જેને કેટલા સમર્થ આચાર્યોએ એ સિદ્ધાંત સમજાવતા સમજાવતા 400 ગાથા, 500 ગાથા, 1000 શ્લોક એની રચના ગ્રંથની કરે, એક વાતને સમજાવે, એના ઉપર બીજા આચાર્યો એનું ભાષ્ય કરે, અર્થ લખે, વિવરણ લખે, ચૂરણી લખે, ટીકા લખે, અને એ બધી ટીકા વાંચતા વાંચતા એટલું બધું વિસ્તૃત થઈ જાય કે મૂળ વાત ભૂલાઈ જાય કે આ શેના માટે આપણે વાંચ્યું હતું. આ ક્યાંય પકડાય નહીં. અને આવા આચાર્યો જે છે, કવિ જે છે, એને એક કવિતાની એક કડી યાદ રહી જાય તો આખો શાસ્ત્રના ગ્રંથના ગ્રંથ યાદ રહી જાય. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ મોક્ષનું શાસ્ત્ર છે, મોક્ષનું શાસ્ત્ર છે. કર્મના સિદ્ધાંતના આધાર ઉપર ગાથા નંબર 102, 103 અને 104, આ 3 ગાથામાં કર્મ સિદ્ધાંતના જે 6 ગ્રંથો છે અને એના ઉપરના અનેક ભાષ્યો છે. કઠિનમાં કઠિન વિષય જો તત્વજ્ઞાનના સંબંધમાં હોય તો કર્મ, કર્મની રચના ગહન છે, બહુ ગૂઢ છે. કર્મના પરિણામ તો જ્ઞાની સિવાય કોઈ જાણી શકે નહીં. આવું ગૂઢ કૃપાળુદેવે 3 ગાથાના અંદર ટૂંકામાં સમાવેશ કર્યો. મુનિશ્રીએ એના બધા રહસ્યો ખોલ્યા. એણે કર્મના 5 સૂત્રો, આ 75મું પ્રવચન આપણે પૂરું કર્યું એમાં આપ્યા છે. કર્મનું સંયોજન કેવી રીતે થાય, સંયોજન છૂટે કેવી રીતે, એનું પરિણામ કેવી રીતે આવે, એને શરૂઆત જ કીધી છે કે ભાઈ તું આ સંસારમાં દુઃખી દુઃખી છો પણ વાંક કર્મનો નથી, ત્યાંથી શરૂઆત કરી. કોનો વાંક છે? જીવનો. તો કર્મ શું છે? આપણે વાંચ્યું છે, હજી બરોબર પકડાયું. કર્મ તો વ્યવસ્થા છે, તું જેવા ભાવ કર એ પ્રમાણે આખી સંસારની રચના કરવી, એનું કામ કોણ કરે છે? કર્મતંત્ર. કર્મનું કામ શું? તું જેવા ભાવ કર એવા સ્થાન ઊભા કરવા, દ્રવ્ય ઊભા કરવા, સંજોગો ઊભા કરવા, પરિસ્થિતિ ઊભી કરવી, આ બધું કર્મનું કામ, વ્યવસ્થા છે. સંસાર સિદ્ધાંતથી ચાલે છે, નિયમથી ચાલે છે. કોઈ નિયમ ભંગ કરે તો એની વ્યવસ્થા જોઈ કે નહીં? એને શિક્ષા કરવાની, એને દંડ કરવાની, જેથી કરીને બીજાને વાંધો આવે નહીં. કર્મ વ્યવસ્થા છે. અને કેવી વ્યવસ્થા છે કે જગતની બધી જ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ભૂલ, ઉણપ, ક્ષતિ, છીંડા હોય. ગમે તેવા કાયદા કરો તો વકીલો એના છીંડા કાઢી દે. કર્મ વ્યવસ્થા એક એવી છે કે જેની અંદર કોઈ એ ભૂલથાપ ખાતું નથી અને કોઈને ખાવા. કેટલી સરસ વાત મૂકી છે કે કર્મ વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા કરનાર કોઈ ઈશ્વરીય તત્વ નથી. આ વ્યવસ્થા કરનાર જીવ પોતે જ છે. હવે જીવો, આખા જગતનો રચયિતા કોણ? જીવ. આ આખા સંસાર, મારો સંસાર કેના કારણે છે? મારા કર્મને કારણે. મારું જગત કેના કારણે છે? મારા કર્મને કારણે છે. મારું વિશ્વ અને મારો લોક બધું મારા કર્મને. શું કે મારા ભાવ, એ મેં જે કર્યા એટલે કર્મ નામનું એક વ્યવસ્થા તંત્ર એવું સરસ છે કે તારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવને પકડી લે. મારે કોઈને કેવું છે કે આવો પધારો, પણ અંદર એવો ભાવ છે કે નારાયક પાપીઓ અત્યારે ક્યાંથી આવ્યો, કર્મ કયું બંધાશે, અશુભ બંધાશે કે શુભ. ના તે તેને કીધું ને આવો આવો, તે ભલે ભાવ શબ્દથી ગમે તેટલું કીધું આવો આવો, પણ અંદર શું વિચાર્યું, ભાવ જુદો હતો. કર્મ કયું બંધાશે, શુભ કે અશુભ. આટલું તંત્ર આ જગતમાં માણસ કોઈ નિર્માણ કરી શકે? આ વ્યવસ્થાના જેટલા કાયદા સમાજમાં, રાષ્ટ્રમાં, દેશમાં અને વિશ્વમાં ગમે તેટલી પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ, પોલીસ તંત્ર કરીએ, સિક્યોરિટી કરીએ, કમ્પ્યુટર તંત્રથી કરીએ, ડિજિટલ કરીએ, ડિજિટલથી પણ આ થઈ શકે નહીં. કમ્પ્યુટર આપણા ભાવ કોઈ દી પકડી શકશે? જે કહ્યું ઇન્ટરનેટ, બ્રોડવે, આ જે છે વિચાર કરો. આ કર્મતંત્ર એને ચલાવનાર કોણ? જીવના ભાવ. પોતાના કર્મ પોતાને જ નડે, બીજાને કોઈને અસર કરે, એનું પરિણામ એનું ફળ કોને મળે? પોતાને જ મળે. એ જે નક્કી થયું હોય એ ભાવની તરતમ્યતા જેવી હોય એવું જ મળે. માએ ગુસ્સો કરીને છોકરાને માર્યો હોય પણ ભાવમાં પ્રેમ છે, સુધારવાનો ભાવ છે એને, એટલે કોઈ અંદર ક્રોધની માત્રા ઓછી છે, તો એ પ્રકારનું પરિણામ આપે. ક્યાંય ભૂલ થાય નહીં, એનું ફળ કોઈને બીજાને જાય નહીં, અને બીજાનું કોઈનું આપણને મળે નહીં. એ ફળ ક્યાંયથી ચોરી લેવાય નહીં, કે આની પાસે પુણ્ય ઘણું છે, લાવ થોડુંક લઈ લઈ આપણને કામ આવશે, આપણો પાપનો સ્ટોક ઘણો છે. ખૂબ વિચારજો, આપણો વિચાર ઓછો ચાલે. એટલે મુનિશ્રીએ જોયું કે આ ગાથાથી કદાચ આ બધા જગતના જીવો હજુ કૃપાળુ દેવે કીધેલું આટલું મહાત્મ્ય નહીં સમજી શકે. આ તો પરમાત્માની વાણી છે, અમે પરમાત્મા સ્વરૂપ. કોણે લખ્યું છે? તો હવે તારે શું, તું કોણ ડાયો શંકા કરનાર કે પરમાત્મા હતા કે નહીં? અરે આ પરમાત્માની વાણી છે, એ પુરુષ કે છે જ્ઞાન દશાની અંદર કે અમે પરમા, અને અમે આ પરમાત્માપણાનું અભિમાન માટે કહેતા નથી, પણ કર્મમનથી દુઃખી થતા જગતના જીવોની કરુણા માટે અમે આ બધું કહીએ છીએ. કેવી કરુણા છે આ કાળમાં, આવી કરુણા ભગવાન મહાવીર પછી તીર્થંકર સદૃશ કરુણા, એનો એક અવતાર પુરુષ આ કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ. આવો પુરુષના વચનો મહારાજ સાહેબે ખૂબ સમજાવ્યા છે, ફોડી ફોડીને, એક એક શબ્દ તોડી તોડીને આપણને સમજાવ્યો છે. એનું આપણે ચર્ચા કરીએ છીએ, વધારે વિચાર વિમર્શ કરીએ છીએ, વધુ સ્પષ્ટીકરણ કરવા માટે કરીએ છીએ. મોક્ષ શાસ્ત્ર છે, જો વાત બેસી જશે, પણ બેસવા માટે ચિત્તની વિશુદ્ધિ જોશે, વૈરાગ્ય અને ઉપશમની ધારા જોશે. ભૂમિકા વિના આ પકડાશે નહીં, છે સરસ, પણ આપણે સમજી કે ભાઈ ન્યાલ થઈ ગયા આપણે, નહીં થાય જ્યાં સુધી આપણી પોતાની યોગ્યતા પાત્રતા આ મોક્ષ શાસ્ત્ર સમજવા માટે વાંચવા માટે ચિત્તની વિશુદ્ધિ જોઈએ. વિષય કશાય ઓછા રાખો, સંકલ્પ વિકલ્પ ઓછા કરો, જગત સાથેના મોહ સંબંધો તોડી નાખો. હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય છું, અવિનાશી છું, શાશ્વત છું, મુક્ત સ્વરૂપ છું, મારે મારું મુક્ત સ્વરૂપ મેળવવાનું છે. બહુ અનંત સંસારમાં આવા બધા કાવા દાવા કપટ બધા માયા કપટ ઘણા કર્યા, હવે કાંઈ કરવું નથી. કોઈ ફાવી જાય સંસારમાં તો ભલે ફાવી જાય, એનું મને દુઃખ નથી. ના ના, તો પછી ફાવી જાય. આ બધા કેવા જીવો છે કે એવું ખોટું ન કરીએ તો ન ચાલે, શું કામ? બીજો ફાવી જાય. હવે મૂકને એટલે બીજો તો પડ્યો છે, એ ફાવી ગયો તો ભલે ફાવી ગયો, એ શેમાં ફાવશે? સંસારમાં ફાવશે. તું મોક્ષમાં ફાવ ને, એ તને રોકે. અને એને કારણે થઈને આપણે કેટલી વસ્તુ આચરણમાં ન લઈ કે ના ના તો તો આમ થાય ને, એને આમ થાય ને, ઓલાને આમ થઈ જાય, જેને થવું હોય એને મોકલા. પરની ચિંતા છોડી દે, સ્વમાં ચાલ્યો જા, સ્વકલ્યાણ કરવાનું. તો આવું અદ્ભુત જે મળ્યું છે અલભ્ય છે. કોઈ જબરજસ્ત પુણ્ય પ્રાપ્ત થયા હોય ત્યારે હાથમાં આવી વાત પરમાત્માની વાણી આવે છે, પણ એને યોગ્ય બનવા પ્રયત્ન કરીએ. શુદ્ધ ભૂમિકા બસ, બીજું કાંઈ નહીં. યોગ્યતામાં વિશુદ્ધ ભાવ, જ્ઞાની પ્રતિ બહુમાન, કૃપાળુ દેવના દર્શન કરીએ, એકદમ બહુમાનપૂર્વક ભક્તિપૂર્વક પરમાત્મા સ્વરૂપ માનીને, વાહ પ્રભુ તમે અમારા કલ્યાણનો માર્ગ માત્ર તમે બતાવવા અને તમારી ઓળખાણ આપીને અમને આપો કે આ પરમાત્મા છીએ અને પરમાત્મા સ્વરૂપ માની તમને કહીએ છીએ. આવી રીતે વિચારશું તો આ ત્રીજા ભાગ જે ઉપાયનો શાસ્ત્ર છે, ત્રીજો ભાગ શેનો છે? ઉપાયનો. આત્મા સંબંધી તો કેનારા ઘણા મળ્યા છે, ઘણાએ કીધું છે, પણ ઉપાય, અચૂક ઉપાય આપનારા કોઈ નથી મળ્યા. જે જે બધે કહેવાયું છે અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. બસ આ આપણી મૂંઝવણ છે શિષ્યની, સાહેબ શું કરીએ દુનિયામાં, ક્યાંય હું જ પડે એમ નથી. એ સમયે કહે છે કે અચૂક ઉપાય આપો તને, ચાલ ચિંતા કરમાં, કલ્યાણ કરવું છે ને, મુક્તિ જોઈએ છે ને. બસ આ વિચારીએ, ફરીથી પાના ઘરે વાંચી જજો, પ્રકરણ 75, શાંતિથી વાંચજો, શુદ્ધ ભાવથી વાંચજો, વિશુદ્ધ ચિત્તથી વાંચજો. ઓમ.